તારીખ 15/1/1999 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 428 અને 429 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 371.
જ્ઞાનીને પણ શુદ્ધોપયોગમાં આવતા વચ્ચે વખત લાગે છે, કોઈ વાર થોડો કોઈ વાર વધારે, બધાને જુદો જુદો પ્રકાર છે. તેનું કારણ શું છે? ચર્ચા એ કરી છે કે પુરુષાર્થની મંદતા છે. બહુ ભાગ તો ગૃહસ્થાશ્રમમાં જ્ઞાન દિશા પ્રગટ થાય છે. કોઈને ત્યાગ અંગીકાર કર્યા પછી પણ જ્ઞાન દિશા પ્રગટ થાય છે, અને બહારમાં ત્યાગની દિશા હોય છે. ત્યાગી હોય કે ગ્રસ્થી હોય, એ તો શુભાશુભના ભેદ પડવાના. પુરુષાર્થ છે એ સ્વતંત્ર પરિણમન છે, અંતર્મુખી જીવનું સ્વતંત્ર પરિણમન છે. કોઈ ગ્રસ્ત એવા પણ હોય કે ત્યાગી કરતા પણ વધારે નિર્વિકલ્પ દશામાં આવતા હોય. એટલે બાહ્ય ત્યાગ હોય તો પણ નિર્વિકલ્પ દશા જલ્દી જલ્દી આવે એવો કોઈ નિયમ નથી. તેમ ગૃહસ્થાશ્રમને યોગ્ય, ઘર અને વેપારની અશુભ પ્રવૃત્તિ હોય તો તેથી કંઈ શુદ્ધોપયોગમાં ફેર પડી જાય એવું કંઈ નથી. આ તેને ને તેને કોઈ ગૃહસ્થાશ્રમમાં જ્ઞાની હોય ને નિર્વિકલ્પ ઉપયોગ શીઘ્ર શીઘ્ર આવતો હોય, એને નિવૃત્તિ મળે તો વધારે એમાં અંતરાળ ઓછો થઈ જાય શુદ્ધ ઉપયોગનો. એવી જ રીતે ત્યાગી હોય અને એને વાર લાગતી હોય અને એને ગ્રસ્થાશ્રમની પ્રવૃત્તિ હોય તો વધુ વાર લાગે એમ બને ખરું. એમ પોતામાં ને પોતાના જીવમાં શુભાશુભનો ફરક છે, પણ એનું માપ પરસ્પર કોઈ બીજાની સરખામણીમાં લાગુ નથી પડતો એવો ભેદ છે. એમ તાત્પર્ય સ્પષ્ટ છે કે જેટલી વાર લાગે છે એટલી પુરુષાર્થની મંદતા છે. મોક્ષ માર્ગી જીવને પણ પુરુષાર્થની મંદતા એ સ્વવિકલ્પ દશા છે અને પુરુષાર્થની ઉગ્રતા એ નિર્વિકલ્પ દશા છે એવો સિદ્ધાંત છે. આ વિશે થયો ચારિત્રનો શ્રદ્ધાજ્ઞાન છે. પુરુષાર્થ અનુસાર ચારિત્રની સ્થિરતા અસ્થિરતા છે. એમ કે સ્વરૂપમાં સ્થિર થવું એ સ્થિરતારૂપ પર્યાય ચારિત્રનો ગુણ છે. ચારિત્રના બે પાસા છે, એક સ્થિરતા અને એક વિતરાગતા. બંને ચારિત્રની પર્યાય છે અને બંનેનો આધાર પુરુષાર્થ ઉપર છે. જેટલો પુરુષાર્થ એટલું ચારિત્ર અને વિતરાગતા વિશેષ. જેટલી પુરુષાર્થની મંદતા એટલું સ્વવિકલ્પ પરિણમન વિશેષ એવો સિદ્ધાંત છે. અને છેલ્લો પેરેગ્રાફ છે 1936 પાને. સમ્યક દર્શન થાય એટલે તરત જ તેને કેવળ જ્ઞાન થઈ જાય એવું નથી, અથવા કોઈને પણ નથી. સમ્યક દર્શન થઈ જાય એટલે કેવળ જ્ઞાન થઈ જાય એવું કોઈને નથી, કેમ કે પુરુષાર્થ, ચારિત્ર, જ્ઞાન, સુખ, આનંદ, શ્રદ્ધા સિવાયના જે મુખ્ય ગુણો છે એ ગુણોને પૂર્ણ થવામાં ક્રમ પડે છે. એ ક્રમે પૂર્ણ થાય છે, પછી એ ક્રમમાં સમય ઓછો વધતો લાગે એ બીજી વાત છે, પણ ક્રમ તો પડે પડે ને પડે છે. ભલે ભરત મહારાજા અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન થાય, પણ સમ્યક દર્શન તો હજારો વર્ષ પહેલા થયેલું છે. સમ્યક દર્શન થાય અને કેવળ જ્ઞાન થઈ જાય એવું કઈ બને નહીં, એમાં સમય લાગે છે. અને એવી કોઈ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે બીજા ગુણોના પરિણામે. એટલે જીવના કોઈ ગુણોનું એક સાથે પરિણમવું કે ક્રમે પરિણમવું એ એના ગુણ સ્વભાવ પર આધારિત છે. શ્રદ્ધાનું એક સાથે પરિણમવું એવો એનો સ્વભાવ છે. ચારિત્ર આદિનું ક્રમે પરિણમવું એવો એનો સ્વભાવ છે. તો એ સ્વભાવમાં કોઈ તર્કનો અવકાશ નથી. એમ કેમ છે? એવો સ્વભાવ છે, એનું કોઈ કારણ નહીં. સ્વભાવ પોતે જ કારણ. શું કહ્યું? સમ્યક દર્શન થાય એટલે તરત જ જીવને કેવળ જ્ઞાન થઈ જાય એવું નથી, કોઈ જીવને નથી થતું. કે સમ્યક દર્શનના કાળે જ કોઈ જીવને કેવળ જ્ઞાન પ્રગટ્યું હોય એવું કોઈ જીવને બનતું નથી, કારણ કે અનાદિકાળથી પરિણતિમાં જે અધ્યવસાનના બધા અંશ છે તેનાથી ભેદ જ્ઞાન તો થયું. અનાદિકાળથી પરિણતિમાં અધ્યવસાનના બધા અંશ છે એટલે વિભાવના અંશો છે. અધ્યવસાનના અંશો છે એટલે શું છે? પરિણતિમાં વિભાવ મોજૂદ છે, વિદ્યમાન છે, તેનાથી ભેદ જ્ઞાન તો થયું છે. જુદાપણું તો અનુભવમાં આવે છે કે જ્ઞાન ભળતું નથી, મારું જ્ઞાન ભિન્ન રહે છે, હું જ્ઞાનથી હું ભિન્ન રહું છું, જ્ઞાન દ્વારા હું ભિન્ન રહું છું એમ અનુભવ આવે છે. પણ ભેદ જ્ઞાન થતાં જ બધો રાગ છૂટી જતો નથી, એ બધા વિભાવ અંશોનો અભાવ થઈ જાય, નાશ થઈ જાય એવું બનતું નથી, એટલે જીવને વાર લાગે છે, એનો અભાવ થવામાં વાર લાગે છે. દ્રષ્ટાંત લઈએ તો ઉનાળાની અંદર પથ્થર તપે છે, ઘણી વાર ઉટલો પગથિયો હોય ને તપી જાય, સાંજે 6:30-7 વાગે દિવસ આથમી જાય, રાત્રે 8 વાગે પણ એ ગરમ લાગે. કેમ? કે આખો દિવસ એટલો તપ્યો છે કે એને સ્વતઃ ઠરતા સમય લાગે છે. અહીંયા સૂરજ આથમો કે અહીંયા ઠંડો પડી ગયો એમ બનતું નથી, અને ત્યાં એમ કેમ એવો પ્રશ્ન પણ ઉઠતો નથી. એવો પ્રશ્ન ઉઠે છે કે એમ કેમ આ પથ્થરની ઊનો કેમ છે? સૂરજ આથમી ગયા તો 1.5 કલાક થઈ ગયો, તો એવું આખો દિવસ તપેલો છે માટે ઊનો હોય એ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, એવું જીવના ગુણોમાં છે. એટલે વૈજ્ઞાન થતાં જ બધો રાગ છૂટી જતો નથી, એટલે જીવને વાર લાગે છે. અનંતાનુબંધી કસાય તળી ગયો છે, સ્વરૂપાચરણ પરિણતિ પ્રગટ થઈ છે, પણ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન એવા અલ્પ અલ્પ કસાયો છે. કેવા કસાયો લીધા? એ પછી એને અલ્પ લીધા, એને ઘણા લીધા એમ ન લીધા, એ થોડા રહ્યા છે. અલ્પ એટલે થોડા રહ્યા છે. થોડા કેમ કયા છે? તો ચારે ચાર એક અનંતાનુબંધીની ચોકડી ગઈ, ચાર ગયા, તો બાર સોળ માંથી ચાર ગયા, બાર રહ્યા. 25% અભાવ થયો તો એને અલ્પ કીધા, 75% વિદ્યમાન છે તો ટકાવારી પર્સન્ટેજને હિસાબે, છતાં એને અલ્પ કીધું. શું કારણ છે? કે એ શક્તિવિહીન છે, શક્તિ વિહોણા થઈ ગયા, એ તાકાત નથી હવે એનામાં, શક્તિ ઘટી ગઈ એની. જે કસાયને અનંત શક્તિવાન એવો આત્માનો આધાર મળતો હતો, એ આધાર છૂટી ગયો. કસાયને આધાર નથી. ઊંચામાં ઊંચા પુણ્યભાવનો નિષેધ છે. કસાયના એક કણિયાને પણ આધાર નથી. એટલે એ આધાર વિનાના નિરાધાર થઈ ગયા. કસાય ભાવો નિરાધાર થઈ ગયા. બીજી બાજુ આત્મા બળવાન થયો પાછો. અકસાય સ્વભાવ છે એ પ્રગટ થયો, એનું બળ થયું, એનું બળ વધવા લાગ્યું, એમ થવા માંડ્યું. એટલે પરિસ્થિતિ એવી પલટાણી છે, એ જોઈને આ કસાયો અલ્પ છે એમ કહેવામાં આવે છે. ગણિતમાં ઠીક છે, ચાર નવડા છે, એમાં ડાબી બાજુનો પહેલો નવડો કાઢી નાખો, ચાર આંકડામાંથી તો 25% જ ગયા ને? તો કે ના ના, 90% ગયા. કેટલા ગયા? એક આંકડો જતા 90% ગયા, 25% નથી ગયા. પછી અલ્પ્રિય અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજલન એવા અલ્પ અલ્પ કસાયો છે. સંજલન નામ નથી લીધું, કારણ કે સંજલનમાં સો એટલે જરા સારી રીતે, જ્વલન એટલે બાળે આત્માના ગુણોને, એવું લીધું છે. હવે ત્યાં ત્રણ કસાઈ ગયા તો એવી રીતે નામ નાખ્યું. વિવિક્ષાને અપેક્ષા ન સમજે તો માણસને ગૂંચવણ થાય. એક અનંતાનુબંધી ગયો તો કે અલ્પર્યા, અનંતમાન અનંતાનુબંધી ઉપરાંત પ્રત્યાખ્યાને અપ્રત્યાખ્યાન રહ્યા, તો કે હવે સંજલન તો સારી રીતે બાળે છે આત્માના ગુણોને, ઠીક મુનિ દશા છે. તો જો કે મુનિ દશામાં સંજલન કસાયનું મંદ ઉદય હોય છે, તીવ્ર ઉદય નથી હોતો. કસાયનો તીવ્ર ઉદય થાય ત્યારે પાપના પરિણામ થાય. મુનિદશાને મુનિદશામાં પાપના પરિણામ નથી. પ્રવૃત્તિમાં પણ સર્વ સાવધ્ય યોગનો ત્યાગ છે. સાવધ્ય એટલે પાપ, પાપ થાય એવી બધી પ્રવૃત્તિનો ત્યાગ છે એમને. અને અંતર પરિણમનમાં પણ કસાયની તીવ્રતા નથી. સંજલનનો મંદ ઉદય વર્તે છે. પણ કેવળ જ્ઞાન લેવામાં બાધા છે, માટે એને સારી રીતે બાળે છે એમ કહે છે. એ કેવળ જ્ઞાનની અપેક્ષા, એ પૂર્ણતાની અપેક્ષા છે. એમાં એ અલ્પ કસાયો છે તેને લઈને જીવ અંતરમાં વિશેષ ઠરી શકતો નથી. એટલે કે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ વિશેષ પ્રકારે રહેતો નથી કે આવતો નથી, એટલી પુરુષાર્થની મંદતા છે. એ વાત મુખ્ય વાત છે, પુરુષાર્થની મંદતા છે એ વાત મુખ્ય છે. ઉપરથી જોવામાં આવે છે, નીચેથી જુઓ તો પુરુષાર્થ ઉગ્ર છે. મુમુક્ષુની ભૂમિકા કરતા સમ્યક દર્શન પ્રાપ્ત કરે એનો પુરુષાર્થ ઘણો છે. સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી જ્ઞાન દશા ચાલુ રહે એમાં પુરુષાર્થ ઘણો છે, એથી પણ વધારે છે. અને ઉપર ઉપરના ગુણસ્થાનમાં તો ઘણો હોય જ, એમાં તો કાંઈ પ્રશ્ન જ નથી. પણ સ્વવિકલ્પ દશા કેમ રહે છે? તો કે પુરુષાર્થ મર્દ છે, એટલે કેટલો પુરુષાર્થ એ ભૂમિકામાં મંદ છે, એટલે સ્વવિકલ્પની ઉત્પત્તિ થાય છે. નાયકની ધારા તો નિરંતર તૂટ પડ્યા વગર દિવસ ને રાત એમને એમ ચાલ્યા જ કરે છે. નાયકની ધારા છે એ જ્ઞાન ધારા છે, એ આત્મધારા છે, ચૈતન્ય ધારા છે, એ તો નિરંતર રાત દિવસ ચાલતી જ હોય છે. એમાં જરા પણ તૂટ પડતી નથી. એમાં તો એ મોક્ષ માર્ગીને સતતપણે એ ધારા ચાલુ રહે છે. એવી પુરુષાર્થની ધારા ચાલ્યા જ કરે છે, એ પુરુષાર્થને કારણે છે. એ ધારા ચાલુ રહેવી એનું કારણ પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થ તીવ્ર થાય ત્યારે નિર્વિકલ્પ દશા ઉપયોગમાં થાય, નહીતર ઉપયોગ વિકલ્પ સાથે જોડાય. અને એને અંતરમાં આનંદ કોઈ અપૂર્વ આવ્યો છે એવી પુરુષાર્થની ધારા ચાલે છે, તેને અંતરમાં આનંદ કોઈ અપૂર્વ આવ્યો છે. સહાનુભૂતિ કોઈ જુદી લાગે છે અને અંદર ઠરવાનો પ્રયત્ન કરે છે પણ ઠરી શકતો નથી. એટલે પ્રયત્ન ચાલુ છે, પુરુષાર્થ ચાલુ છે. પ્રથમ આનંદનો અનુભવ થાય ત્યારે ભાવના જેવી આવે છે, એ સમયસારમાં લીધું છે કે હવે પછીની અનંત કાળાવલી મને મારા આત્મતત્વના આનંદના ભોગવટામાં જ વહો, બીજી રીતે મારો મન મારો કાળ પસાર ન થાવ. પણ પુરુષાર્થ થાય એટલું નિર્વિકલ્પણું થાય, પુરુષાર્થની મંદતા રહે એટલું સ્વવિકલ્પણું પણ રહે, અને તે બંને સહજ છે. ભલે અહીંયા ભાષા એમ કરી કે અંદર ઠરવાનો પ્રયત્ન કરે છે પણ એ કોઈ કર્તૃત્વ બુદ્ધિનો પ્રયત્ન નથી. વિકલ્પ આવે ધ્યાનમાં બેસું, પણ એ કૃત્રિમ કોઈ પ્રયત્નમાં કોઈ કૃત્રિમતા નથી, એ સહજ જ છે. વિકલ્પ આવ્યો એટલી કૃત્રિમતા થઈ. એક ન્યાયે એવો વિકલ્પ આવવો પણ સહજ છે, એમ છે. એક જ પર્યાયને બે પાસા છે. એ 428મો પ્રશ્ન પૂરો થયો. નિર્વિકલ્પ દશાના કાળમાં જ્ઞાન દ્રવગુણ પર્યાય ત્રણેયને જાણે તો પણ તેમાં રાગ ઉત્પન્ન થતો નથી, શું કહે છે? થોડો સૂક્ષ્મ પ્રશ્ન વિષય લેશે એમાં. કે નિર્વિકલ્પ દશા છે એ તો વિકલ્પાતીત મનાતીત કોઈ અચિંત્ય દશા છે. એ દશામાં દ્રવગુણ પર્યાય ત્રણેયનું જ્ઞાન થાય છે, જાણે એટલે જ્ઞાન થાય છે, પણ રાગ તો ઉત્પન્ન થતો નથી. જાણે શબ્દ વાપર્યો એટલે આપણે જેમ વિચારથી દ્રવગુણ પર્યાયને જાણીએ એવો એની અંદર ટોન આવી જાય છે, પણ એમ જાણતો નથી. નિર્વિકલ્પ દશામાં દ્રવગુણ પર્યાય એવી રીતે નથી જણાતા, એનું જ્ઞાન થઈ જાય છે. દ્રવ કેવું હોય એનું જ્ઞાન થાય છે નિર્વિકલ્પ દશામાં. ગુણ એટલે શક્તિ કેવી હોય એનું પણ જ્ઞાન થાય છે, અને અવસ્થા કેવી હોય એનું પણ જ્ઞાન થાય છે. જ્ઞાન થવું એક બીજી વાત છે. ત્રણ ભેદ છે, આત્મા વસ્તુ છે એના આ ત્રણ ભેદ છે. બંધારણની અપેક્ષાએ કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન, બંધારણ એનો દ્રવગુણ પર્યાયાત્મક છે. એ ભેદને જાણવા જાણવા જાણવામાં બે પ્રકાર છે. એક નિર્વિકલ્પ દશામાં એનું જ્ઞાન થઈ જાય છે એટલે જણાઈ જાય છે કેવા હોય, અને એક ભેદને અવલંબીને જાણવા એ બીજી વાત થઈ ગઈ. સ્વવિકલ્પ દશામાં અથવા વિચાર દશામાં જ્યારે દ્રવગુણ પર્યાયના ભેદો કોઈ જાણવાનો માટે ઉપયોગ લગાવે ત્યારે એ ભેદને અવલંબીને જાણે, અને ત્યારે રાગની ને વિકલ્પની ઉત્પત્તિ અવશ્યમ ભાવે છે. નિર્વિકલ્પ દશામાં દ્રવગુણ પર્યાયનું તાત્વિક જ્ઞાન થાય છે, વિચાર દશા કરતા વધારે સ્પષ્ટ. કેવું? વિચાર દશા કરતા પણ વધારે સ્પષ્ટ, કેમ કે સ્પર્શીને જ્ઞાન થાય છે, અનુભવીને જ્ઞાન થાય છે. દ્રવ્યને અવલંબીને, ગુણને સ્પર્શીને, ગુણના અનુભવથી ને પર્યાયના અનુભવથી, પ્રમાણ જ્ઞાનમાં એક સાથે બધો અનુભવ છે. એ જ્ઞાન વધારે સ્પષ્ટ છે, તો પણ એ ભેદોનું અવલંબન નહીં હોવાથી એનું જ્ઞાન થાય છે, પણ રાગ નથી થતો, વિકલ્પ નથી થતો. અને એ જ જ્ઞાન યથાર્થ છે અથવા પરિપક્વ જ્ઞાન છે. દ્રષ્ટાંત લઈએ કે કોઈ એક માણસને ઓળખવો છે અને એ જ માણસને ઓળખેલો છે. પહેલા ઓળખવો છે અને પછી ઓળખ્યો છે. ઓળખતી વખતે એનો વિચાર કરવો પડે છે, ભાઈ એને ઓળખવા છે તો એ કેવા છે, તો એને કેવી રીતે ઓળખવા. તો એક માણસની વિશેષતાઓ છે, એ વિશિષ્ટતાઓને સમજવી પડે છે, અને પછી એનું એક આખું સળંગ પિક્ચર તૈયાર થાય છે કે આ માણસ આવો. ઓળખ્યા પછી ખાલી નામ લ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. એક નામ લીધું એમાં બધી વિશિષ્ટતા આવી. એવું સોનું હીરો, એને પરખવામાં બધી વિશિષ્ટતાઓ જોવી પડે છે. આ હીરામાં કેટલી વિશિષ્ટતાઓ છે, પણ નામ લીધું કે આ ફલાણો કોઈનો હીરો ઓળખી ગયા પછી કાંઈ વાંધો નહીં. એક સાથે બધી વિશિષ્ટતાઓ જ્ઞાનમાં આવી જાય છે. એના ઉપરથી એ વાત સિદ્ધ થાય છે કે વિચારાત્મક વિકલ્પાત્મક જ્ઞાન છે તે અપરિપક્વ જ્ઞાન છે, અને નિર્વિકલ્પ જ્ઞાન છે તે પરિપક્વ જ્ઞાન છે. નામ લેતા જ ખબર પડી ગઈ ફલાણા ભાઈ, અને આખો માણસ જ્ઞાનમાં આવી ગયો. એ મેચ્યોર નોલેજ છે, અને એનો વિચાર કરવો પડે. ફલાણા ફલાણા આવા તો નતા, આમ આવા કપડાં પહેરે છે, આટલા આમ ઊંચા નીચા છે, ફલાણા, એ બધું ઇમેચ્યોરિટી બતાવે છે. એમ ગુરુદેવ પ્રવચન કરે ત્યારે શરૂ કરે કે આ આત્મા એટલું બોલે ત્યાં આખો આત્મા ખડો થઈ જવો જોઈએ જ્ઞાનમાં. તો એ બરાબર છે, એક શબ્દ ઉપરથી આખો આત્મા જ્ઞાનમાં આવે, અને નહીતર આત્મા કેવો? આત્મા જ્ઞાન સ્વભાવે, આત્મામાં શ્રદ્ધા છે, આત્મામાં આનંદ છે, આત્મામાં ગુણો છે, પર્યાયો છે, દ્રવ કેવું, ફલાણું કેવું, યોગ્યતા શું, ફલાણું શું. વ્યાગ્ય લાગે છે રતલામ બાજુ રાત્રે ગયા છે. પ્રશ્ન કાલ પૂછ્યો હતો ને, ભવ્ય તો ને અભવ્ય તો કયા ગુણને પર્યાય છે, એ બધું ઓળખવા માટે બધા ભેદો જાણે. ઓળખી ગયા પછી કઈ પ્રશ્ન રહેતો નથી. અહીંયા તો પ્રશ્ન એમ કે છે કે આ ત્રણ ભેદને જાણે છતાં રાગ તો ઉત્પન્ન થતો નથી નિર્વિકૃત દશામાં, એમ કેમ? પ્રશ્ન એમ છે કે એમ કેમ, ત્યાં કેમ રાગ ઉત્પન્ન નથી થતો? આમ અમે ભેદથી જાણીએ તો અમને વિકલ્પ ઉત્પન્ન થાય છે શું, અને નિર્વિકલ્પ દશામાં જ્ઞાની ભેદને જાણે એને કેમ રાગ નથી ઉત્પન્ન થતો? આવો પ્રશ્ન કર્યો છે. સાધક ત્રણેયના ભેદ નથી પાડતો, નિર્વિકલ્પ દશામાં ભેદ પાડવા બેસતો નથી અથવા ભેદને અવલંબતો નથી. સીધી વાત તો એ છે, નિર્વિકલ્પ દશામાં સાધક જીવ ભેદ પાડતો નથી કે ભેદ પાડવા બેસતો નથી. એટલે શું કે ભેદ પાડવાનો ત્યાં પ્રયત્ન નથી. એક સારો ટોનામાં શું એવો ભેદ પાડવા બેસતો નથી એમ કહેવામાં, કે એ અભેદના અવલંબનમાં નિર્વિકલ્પ દશા આવે છે. નિર્વિકલ્પ દશા છે ને અવલંબને આવી છે, અભેદના અવલંબને નિર્વિકલ્પ દશા આવી છે, અને અભેદ સ્વરૂપનો અભેદભાવે અનુભવ છે એમાં વચ્ચે ભેદ જણાઈ જાય છે. નો જાણવાનો કોઈ ઈરાદો નથી, ભેદ પાડતો નથી કે પાડવા બેસતો નથી એમ કહેવા પાછળ ભેદ પાડવાનો કોઈ આશય નથી, કોઈ હેતુ નથી, કોઈ ઈરાદો નથી, કોઈ લક્ષ્ય નથી ભેદ ઉપરનું, એવું કાંઈ નથી. છતાંય ભેદનું જ્ઞાન થઈ જાય છે એમ છે. એમ કહેવું છે ફરીથી, ત્રણેયના ભેદ નથી પાડતો, નિર્વિકલ્પ અનુભવમાં ભેદ પાડવા બેસતો નથી, પાડતોય નથી, તો અભેદના અવલંબને નિર્વિકલ્પ દશા છે. એટલે ત્યાં વિકલ્પ અથવા રાગની ઉત્પત્તિ નથી થતી, એ કારણ છે. તે તો તેને સહજ જાણે છે અથવા સહજ એ ભેદો જણાઈ આવે છે, જાણે સહજ જાણે છે અથવા જણાય આવે છે. સિદ્ધાંત પ્રવેશિકા વાંચીને કોઈ માણસ જૈન સિદ્ધાંત પ્રવેશિકા વાંચીને દ્રવગુણ પર્યાયના સ્વરૂપને જાણે, અને કોઈ જ્ઞાની જૈન સિદ્ધાંત પ્રવેશિકાનો અભ્યાસ કર્યા વિના નિર્વિકલ્પ અનુભવમાં દ્રવગુણ પર્યાયને જાણે. નિર્વિકલ્પ દશામાં જે દ્રવગુણ પર્યાય જણાયા તે યથાર્થ અને સમ્યક. યથાર્થ એટલે સમ્યક. અને મુમુક્ષુની ભૂમિકામાં દ્રવગુણ પર્યાયના ભેદનો શાસ્ત્ર અભ્યાસ કરીને જાણ્યા છતાં પણ તે અસમ્યક, સમ્યક નથી ત્યાં. હે, ધર્મદાસજી ક્ષુલ્લકે સમ્યક જ્ઞાન દીપિકામાં એક દ્રષ્ટાંત આપ્યું છે કે એક કૂતરાએ ચોરને કોઈના ઘરમાં પ્રવેશ કરતો જોયો બારી વાટે. પહેલા હું શું હતો, માણસ ઘર તો અંદરથી બંધ કરીને સુવે, ઘર તો ઉનાળામાં બારીઓ ખુલ્લી રાખે, હવા આવે નહીતર ગરમી બહુ થઈ જાય. ચોરને કોઈ ચોરી કરવી હોય તો એ કોઈ સાધનથી બારી ઉપર ચડી જાય. કૂતરો જો શેરીમાં હોય તો જોઈ જાય તો એને ફસે, કેમકે રાત્રે અડધી રાતે કોઈ બારીએ ચડતું એટલે હવે ચોર જ છે, તો કૂતરાને કંઈ સમજાવવું પડે નહીં, સમસ્ત એને જ્ઞાન વધારે છે. જોર જોરથી ફસે એટલે લોકોને જગાડી દે. એનો ભૂસવાનો અવાજ સાંભળીને બાજુની ગલીમાં કે બાજુના લત્તામાં બીજા કૂતરાઓ પણ ભસવા માંડે બધાને જગાડવા માટે. એ બે સરખું જ ભસે, ભસવાનો જે એનો પ્રકાર હોય છે એક સરખો જ હોય બે કૂતરાનો. પણ જે ચોરને જોઈને ભસે છે અને જે ચોરને જોયા વગર ભસે છે એ ભસવા ભસવામાં ફેર છે. લાગે એક સરખો, અવાજ એક સરખો લાગે, છતાં બેના ભાવમાં ઘણો ફેર છે. એમ જેણે આત્માને જોયો છે એ આત્મા કે, અને જેણે આત્માને નથી અનુભવ્યો એ પણ આત્મા કે, એ બે વચ્ચે ફેર છે. એક જોઈને કહે છે ને એક બે, શબ્દ તો એનો જ છે, ટોનમાં ફેર છે. એટલે સહજ જણાઈ જાય છે, દ્રવગુણ પર્યાયના ભેદોનું જ્ઞાન થઈ જાય છે. પણ એ ભેદો ઉપર ઉપયોગ મૂકવો પડતો નથી. પર્યાયનું વેદન અને દ્રવ્યનો સ્વભાવ સહજ એક સાથે નિર્વિકલ્પ દશામાં અંતરમાં જણાય છે, જાણે છે એમનો લીધું ત્યાં સહજ અંતરમાં જણાય છે. શું થાય છે, પર્યાયનું વેદન છે એ તો જ્ઞાન આનંદ આદિ અનુભવ ગોચર થાય છે. દ્રવ્ય સ્વભાવનો અવલંબન હોય છે અને અવલંબનમાં એવો ભાવ છે કે હું આવો છું. અવલંબનમાં કેવો ભાવ છે, હું આવો છું. જેવું દ્રવ્ય સ્વભાવ જ્ઞાનમાં જણાય છે એ પોતા સ્વરૂપે જણાય છે, નિશ્ચય પણ પોતા સ્વરૂપે થયો છે અને જણાય છે પણ પોતા સ્વરૂપે. હું આવો છું એમ અવલંબન આવે છે અને એ અવલંબન આવતા સ્વસંવેદન અને આનંદ આદિ પર્યાયમાં પ્રગટ થાય છે. વેદન અને અવલંબન એક સાથે છે એટલે વેદનથી પર્યાય જણાઈ ગઈ અને અવલંબનથી સ્વભાવ જણાઈ ગયો. સ્વભાવ અભેદપણે દ્રવ્યાત્મક છે અને ભેદપણે ગુણાત્મક છે. જે સ્વભાવ છે એ અનંત ગુણોનું અભેદ સ્વરૂપ તે દ્રવ્યાત્મક છે અને તેનું ને તેનું ભેદ સ્વરૂપ તે ગુણાત્મક છે. એટલે દ્રવ ગુણ અને પર્યાય ત્રણેયના ભેદો જણાઈ ગયા કે ન જણાઈ ગયા? કે જણાઈ ગયા. એનો વિકલ્પ ઉઠાવ્યા વગર, એનો વિચાર કર્યા વગર સહેજે સહેજે જણાઈ ગયા. દ્રષ્ટાંત શ્રીખંડ નો છે. શ્રીખંડમાં દહીં પણ છે એટલે દહીંની ખટાશ પણ છે અને સાકરની મીઠાશ પણ છે. શ્રીખંડ ખાવાનો જેને સ્વાદ બહુ ગમે છે એને તમે પૂછો કે શું ખાધો કે શ્રીખંડ ખાધો. શેનો સ્વાદ આવ્યો? શ્રીખંડ નો સ્વાદ આવ્યો. ત્યારે શ્રીખંડ બનાવનારો એમ કે ભાઈ એમાં તો દહીં હતું અને ખાંડ હતી, એ તમને બે નો સ્વાદ આવ્યો. તો હા, એકલો ગયો નહોતો લાગતો, એકલો ખાતો નહોતો લાગતો. તો એ વખતે તમને બંનેનો સ્વાદ આવ્યો ત્યારે બેનો વિચાર આવ્યો? તો કે ના, શ્રીખંડ જ ખાતા હતા એમ. પણ એને પૂછો તો કે હા બરાબર, બેનો સ્વાદ આવતો હતો, ખટાશનો પણ સ્વાદ આવતો હતો અને મીઠાશનો પણ સ્વાદ આવતો હતો. એકલી ખાંડ ખાતા હોય એવું નહોતું લાગતું અને એકલું દહીં ખાતા હોય એવું નહોતું લાગતું. તો ત્યાં એણે જે કહ્યું ભેદને અવલંબીને કીધું, પાછળથી કીધું અને સ્વાદ લેતી વખતે નિર્વિકલ્પણે સ્વાદ લીધો, વિકલ્પ નો પડ્યો, ખાતાનો અને મીઠાનો વિકલ્પ ન પડ્યો, ત્યાં ભેદ ન પડ્યો. કેમ કે ત્યાં ભેદનો અવલંબન હતો. પછી વિચાર દશામાં પૂછ્યું તો કે હા બરાબર છે, બે નો સ્વાદ આવતો. સાચી વાત છે, હશે બરાબર, દહીં ને ખાંડ બે હશે એને. બેનું જ્ઞાન થયું કે હા, બેનું જ્ઞાન થતું હતું. કેમ કે બેનો સ્વાદ આવતો હતો તો બેનું જ્ઞાન થયું હતું. એમ નિર્વિકલ્પ જ્ઞાનના ઘણા દ્રષ્ટાંતો છે. સોનું, સોનાની બધી વિશેષતાઓ સોના શબ્દથી જ પકડાય છે. વિચાર કરવો નથી પડતો, આટલું પીળું હોય ને આટલું વજનદાર હોય ને આટલું આમ હોય ને આમ હોય ને કાંઈ ચિકાશ હોય ને ફલાણ હોય ને કાંઈ નહીં. સોનું એટલે સોનું, શેની મીટી છે? સોનાની મીટી છે. એવી રીતે જ્ઞાન બે પ્રકારે થાય છે, વિકલ્પાત્મક અને નિર્વિકલ્પાત્મક. જ્ઞાનના પ્રકરણમાં એ પોઈન્ટ રહી ગયો. જ્ઞાનનું પ્રકરણ લખ્યું છે ને તત્વનું શીલનમાં, એમાં ઘણી વાતો લખી છે. એમાં આ વાક્ય રહી ગયું, જ્ઞાન બે પ્રકારે થાય છે, વિકલ્પાત્મક અને નિર્વિકલ્પાત્મક. તો ઉભા ઉભા સ્ટોપ પ્રેસ ઉપર લખાયેલો છે ને? હા, નહીં હોતું જેટલું આવ્યું એટલું લખાઈ ગયું. હે, વિકલ્પ નથી. એમ આડકતરી વાત આવી ગઈ હોય પણ આમ સીધું ચોખ્ખું નથી. આડકતરી વાત તો આવી ગઈ કે નિર્વિકલ્પ થાય છે, સ્વવિકલ્પ થાય છે. નિર્વિકલ્પ જ્ઞાનમાં વિકલ્પના ભેદો મેચ્યોર પોઝિશનમાં સ્પષ્ટપણે પરિપક્વપણે જણાય છે, એ એક નિર્વિકલ્પ જ્ઞાનનો ચમત્કાર છે, વિશેષતા છે, વિલક્ષણપણું છે. એનું કે ભેદને અવલંબ્યા વગર ભેદને જાણી લઈએ, એ કેવું? એ તો હા, અધ્યાત્મની અપેક્ષા એ પરપ્રકાશકપણું છે અને નિર્વિકલ્પણું છે એ અભેદ અનુભવ તે સ્વપ્રકાશક, ભેદનો અનુભવ તે પરપ્રકાશક. અધ્યાત્મના વિવેકના એમાં આવે છે. એ વિષય રાજમલજીએ લીધો છે 252માં કળશમાં. 252માં કળશ છે, એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, સ્વદ્રવ્ય, પરદ્રવ્ય, સ્વક્ષેત્ર, પરક્ષેત્ર, સ્વકાળ, પરકાળ, પરભાવ અને સ્વભાવ. એક સ્વરૂપમાં ને સ્વરૂપમાં ભેદ અને અભેદની અપેક્ષા એ સ્વપરના ભેદો એવી રીતે પડ્યા છે. ગુરુદેવનું પ્રવચન બહુ સૂક્ષ્મ આવતું એના ઉપર. એક સાંભળવા ખાધ જતા બહુ સૂક્ષ્મ પ્રવચન આવે. અધ્યાત્મનો પ્રકરણ કયું ને, બહુ સૂક્ષ્મ પ્રવચન. એ કહે છે સાંભળવા જેવી છે, હોય તો અહીંયા મંદિરમાં હોય તો સમય સારો. કરોશ ટીકા 252માં કરોશ છે, બહુ સૂક્ષ્મ કાયતું છે એમાં. રાજમલજીએ ઘણી ઘણી વાત લીધી છે. અહીંયા એમ કહે છે કે પર્યાયનું વેદન, એમાં પર્યાયનું જ્ઞાન અને દ્રવ્યનો સ્વભાવ જે અવલંબનનો વિષય છે, એક સાથે અંતરમાં જણાઈ જાય છે નિર્વિકલ્પ અનુભવ વખતે. તે વિકલ્પથી ભેદ પાડવા બેસતો નથી એવો નિર્વિકલ્પ દશામાં આવેલો જીવ, એ વખતે ભેદ પાડવા બેસતો નથી એટલે એની પાસે સમય ક્યાં છે? એક સેકન્ડનો પણ અમુક અંશ છે, ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ, એક અંશ સેકન્ડનો પણ અમુક અંશ છે ભેદ પડે એમાં તો કેટલી સેકન્ડ બી જાય, જે અવકાશ જ નથી. અને એટલા ઓછા સમયમાં જ્ઞાન બુદ્ધિ થઈ જાય, ધર્મનું, ગુણનું, પર્યાયનું, યોગ્યતાનું, પ્રગટ યોગ્યતાનું, અપ્રગટ યોગ્યતાનું બધું જ્ઞાન થઈ જાય. કેટલું કેટલું જ્ઞાન થાય ચમત્કારિક વિષય છે. કાંઈ શાસ્ત્રનો ભીણો હોય એ શાસ્ત્રના કોઈ સિદ્ધાંતોની કોઈ વાંચના કે પ્રશ્ન કે ચર્ચા કે કંઈ ખબર ન હોય, પણ અનુભવ જ્ઞાનમાંથી જવાબ દઈ શકે એ બરાબર. એકવાર કમ્પ્યુટર ખોલી જોવું જોઈએ છે એવું કયું મગજ મૂક્યું છે. આ કોમ્પ્યુટરનું કોમ્પ્યુટર છે એ કોઈ કોઈ આત્માએ બનાવ્યું ને, અને હજી એના ઉપર જેટલું ડેવલપમેન્ટ ચાલે છે, સંશોધન ચાલે છે, એ કોઈ જ્ઞાન સ્વભાવે આત્માનું છે ને. અને એ તો વિભાવ જ્ઞાનનું ફળ છે, સ્વભાવ જ્ઞાનનું ફળ નથી. સ્વભાવ જ્ઞાનનું ફળ કેવળ જ્ઞાન છે, જેમાં એક સેકન્ડમાં 2000 નહીં, એક સમયમાં અનંત આજ્ઞેયો. કેટલા? એક સમય એટલે એક સેકન્ડના અસંખ્યમાં ભાગમાં અનંત આજ્ઞેયો, અનંત દ્રવ્યો, એના અનંત ગુણો, એની અનંત પર્યાયો, અનંત ભવિષ્ય, અનંત ભૂત, ત્રણેય કાળ, અમર્યાદિત. એક સમયમાં એટલું બધું જાણ્યા પછી કેવળ જ્ઞાન એમ કે આથી અનંત આવ સામે તો હાથ તો એ તારો કોળિયો કરી જાય, આખા જગતને પી જાય છે, જે બોલો ચા ને અડાળીમાં રકાબી નાખીને પી જાય ને એવી રીતે. મારી શક્તિ બેલેન્સ કેટલી? એક સમયમાં અનંતુ જાણ્યા પછી બેલેન્સ કેટલી? તો કે અનંતી, થોડી ઘણી નહીં. આ કેટલામાં જાણ્યું? કે અનંતમાં ભાગમાં જાણ્યું, હજી અનંતી બાકી છે. કોમ્પ્યુટર તો નથિંગ છે એની પાસે. શું છે એની પાસે? કાંઈ નથી.
હે? કોમ્પ્યુટર ફેલ થયું.
કોમ્પ્યુટર ફેલ થયું. એવું મોટું કોમ્પ્યુટર અંદરમાં છે, આપણને કિંમત નથી એટલે આપણે ખોટી રીતે વેચાઈ જઈએ છે. ભૂતગળ પરમાણુ આપણને ખરીદી લઈએ છે. દેખતા ને આંધળાએ ખરીદ્યો એવી એવી દશા છે, એવી સ્થિતિ થી કે આંધળાએ દેખતા ને ખરીદી લીધો. એવો મહાન પદાર્થ છે આત્મા. એનો જેવો એ મહાન છે એવી મહાનતા એની ભાષે ત્યારે એને ભાવ ભાષણ કહે છે. એ ભાવવાસનમાં મહાનતા ભાસે અને એ મહાનતાનો મહિમા વધે ત્યારે અનુભવ થાય, અને અનુભવ થાય ત્યારે એ મહાનતા ખીલવા માંડે. પર્યાયમાં જેમ કમળફૂલની પાંખડીઓ ખીલે એમ આત્માના ગુણો ખીલવા માંડે, એવું વિજ્ઞાન છે. વિકલ્પથી ભેદ પાડવા બેસતો નથી, ઉપયોગ એક સાથે ભેદ પડ્યા વિના બધું જાણી લે છે, એવી શક્તિ છે. કેવળ જ્ઞાનમાં કે અનંતા જ્ઞેયનો ભેદ પડતો નથી, નિર્વિકલ્પ જ્ઞાનમાં બધું જણાય છે. અહીં સુધી રાખી દો. 428 નો આશય લઈએ, 29-30 પછી નીચેનો વિષય જુદો ચાલે છે. સાધક દશામાં નિર્વિકલ્પતા, પુરુષાર્થની ઉગ્રતાના અનુસાર, પુરુષાર્થની ઉગ્રતા અનુસાર થાય છે. તેનો પારમાર્થિક આશય પુરુષાર્થની ઉગ્રતા થવી તે છે.
પાવન મધુરાદ ભૂતયા ગુરુ વચન વ્રત જયા Yeah.
પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો, જીનવાણી માતનો જય હો, સનાતન દિગંબર જય ધર્મનો જય.